તારીખ 1/11/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 128 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 143 મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
પરિભ્રમણની ચિંતાના પરિણામો કેવા પ્રકારના હોય છે એ સંબંધે કાલે સ્વાધ્યાય પણ કાયદો. કોઈ પણ જીવને પરિભ્રમણને પોતાના જન્મની ચિંતા થાય તો આવા પ્રકારના પરિણામ ના થાય અને સાથે સાથે બિરાજીની ઉત્પત્તિ થાય. અને બિરાજીની ઉત્પત્તિ થાય ત્યારે કોઈ ઉદય ભાવમાં રસ ન આવે. ઉદય ભાવ નિરસ થવાને લીધે પરિણામમાં પ્રતિ સમય થતી મલિનતા ઘટે છે, ઓછી થાય છે અને નિર્મળતા આવવાની શરૂઆત થાય છે. ઉદય ભાવોમાં ઉત્પન્ન થતો જે કષાય રસ છે એ મલિનતાને ઉત્પન્ન કરે છે. જીવના પરિણામમાં મલિનતાને કોણ ઉત્પન્ન કરે છે? જીવને જે કષાય રસ તીવ્ર થાય છે, કષાય નહીં પણ કષાય રસ તીવ્ર થાય છે એ મલિનતાને ઉત્પન્ન કરે છે. અહીંયા ઉદાસીનતાને લીધે કષાય રસ મંદ પડે છે, તેથી મલિનતા ઘટે છે. મલિનતા ઘટવાથી જ્ઞાનમાં નિર્મળતા આવે છે અને હિત સહિતની દ્રષ્ટિ ચોખ્ખી થતી જાય છે, સૂક્ષ્મ થતી જાય છે, તીક્ષ્ણ થતી જાય છે. દર્શન ગુણોનો રસ પણ ઘટે છે. જ્યારે દર્શન ગુણોનો રસ ઘટે ત્યારે સારી રીતે દર્શન ગુણોનો રસ ઘટે ત્યારે તે પરિભ્રમણથી મુક્ત થવાનો દ્રઢ નિશ્ચય થાય છે. ફળ સ્વરૂપે પરિભ્રમણની વેદના અને વૈરાગ્યના ફળ સ્વરૂપે પરિભ્રમણથી મુક્ત થવાનો દ્રઢ નિશ્ચય ઉત્પન્ન થાય છે, બળવાન નિશ્ચય ઉત્પન્ન થાય છે. તે નિશ્ચયનો પ્રકાર કેવો હોય છે અને એ નિશ્ચય થાય ત્યારે પરિસ્થિતિ તે નિશ્ચયથી પ્રતિકૂળ હોય ત્યારે જીવના પરિણામમાં મંથન કેવું ચાલે છે એનું ચિતાર હવે પછીના વર્ષના મૃતમાં છે. વધારે શું કહેવું કે જે જે પૂર્વના ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ થયું તેનું સ્મરણ થતા હવે કેમ જીવવું એ ચિંતા થઈ પડી છે. ભ્રાંતિને કારણે પૂર્વના અનેક ભાવોમાં ભ્રમણ કરવું પડ્યું એનો વિચાર કરતા એક ચિંતા થઈ કે તો પછી કરવું શું, હવેનું જીવન કેવી રીતે જીવવું એવી એક ચિંતા થાય છે એમાંથી અને એ ચિંતામાંથી દ્રઢ નિશ્ચય આવે છે કે ફરીને ન જ જન્મવું અને ફરીને જન્મ મરણ થાય એમ ન જ કરવું એવું દ્રઢત્વ કે જે દ્રઢપણું આત્મામાં પ્રકાશે છે. આમ ઉન્નતિ ક્રમના પરિણામોમાં ત્રીજા સ્ટેજમાં જીવ પ્રવેશ કરે છે. પરિભ્રમણની ચિંતના, વેદના, વૈરાગ્ય બીજું અને ત્રીજું જન્મ મરણ ન જ થાય એમ હવે કરવું છે એવો જે દ્રઢ નિશ્ચય એ કેટલી દુષ્ટેજ છે. એવું દ્રઢપણું આત્માના પ્રકાશે છે, એવું દ્રઢપણું વિચારમાં પ્રકાશે છે, એમ નથી લખ્યું. એવું દ્રઢપણું આત્મામાં પ્રકાશે છે એટલે અંદરથી આત્મા પુકાર કરે છે કે હવે મારે કોઈ પણ ભોગે જન્મ મરણ થાય એવા પરિણામ ન જ કરવા જોઈએ કે ન જ કરવા. જ્યારે એવું દ્રઢપણું પ્રકાશે છે પણ કેટલીક નિરુપાયતા છે ત્યાં કેમ કરવું, એટલે કેટલીક પરિસ્થિતિને વશ જે પરિણામ થાય છે એમાં નિરુપાયતા એટલા માટે છે, નિરુપાયપણું, કે એક તો પોતાની શક્તિ એવી નથી કે એકદમ વિતરાકતામાં સ્થિર થઈ જાય, આત્મધ્યાનમાં જ રહી જાય એવી પરિસ્થિતિ આવી નથી. પરિસ્થિતિ નથી ત્યારે ભાગની જે પરિસ્થિતિ છે અને પૂર્વ પ્રારબ્ધને કારણે સંયોગની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને કારણે તે સંયોગ અનુસાર પરિણામ પ્રત્યે આવીને રહેશે. હવે શું કરવું? આ એક વિટમણાવાળી પરિસ્થિતિ, નવી પરિસ્થિતિ ઊભી થાય છે. પણ કેટલીક નિરુપાયતા છે એટલે વિતરાગતા નથી, રાગવાળી સ્થિતિ છે, રાગવાળી દશા છે. અને રાગવાળી સ્થિતિ છે, રાગવાળી દશા છે અને પ્રારબ્ધ થી બંધાયેલો છે, પૂર્વકર્મનું નિબંધન 13મા ગુણસ્થાનના અંત સુધી છે. જીવ કેટલા આ તો હજી મુમુક્ષુની ભૂમિકા છે, પણ જ્ઞાનીની દશાઓ મુનિની દશાઓ તો પણ કેટલાક પૂર્વકર્મના બંધનો છે. એ બંધનોમાં જે પરાધીન છે, નિરૂપાયતા છે, પરાધીનતા છે. જેમ કે 13મા ગુણસ્થાનનું સમસ્ત દ્રષ્ટા જોઈએ તો કે અનંત વીર્ય એટલે અનંત પુરુષાર્થ છે, શ્રીમંદર ભગવાન ને 1 કરોડ પૂર્વ નું આયુષ્ય છે, 84 લાખ પૂર્વ સદમસ્ત અવસ્થા છે, 100 લાખ પૂર્વ કેવળ જ્ઞાન નિપુણ વિભાગ અને અનંત પુરુષાર્થ ની દિશામાં છે. તો પણ ત્યારે ત્યાં બધા મંદિર છે મારી ક્ષેત્રમાં નાનીની પ્રવૃત્તિ પણ પૂર્વકર્મના બંધન ને લઈને છે, મુનિ ને પણ કેટલીક પ્રવૃત્તિ પૂર્વકર્મના બંધન ને લઈને છે. જે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં મુનિ વિચરે છે પૂર્વ કર્મ ના યોગે છે. એક સમયમાં અત્યારના વર્તમાન એક સમયમાં સિદ્ધાલયમાં બિરાજમાન થવાતું હોય તો કોઈ સાધક ને બીજો સમય અહીંયા જરૂરી કામ નથી રોકાવા માટેનો, તો રોકાઈ જાય એવું કોઈ જરૂરી કામ નથી. સિદ્ધાલય છે મોટું આમ પરિસ્થિતિ છે, છતાં પણ જે કઈ થશે એ પ્રારબ્ધ આધીન થશે. એટલે મુમુક્ષુ જ્યારે મુમુક્ષુની શરૂઆતની ભૂમિકામાં આવો દ્રઢ નિર્ધાર કરે છે કે મારે હવે બિલકુલ જન્મ મરણ થાય એવું કરવું નથી, ત્યારે પણ એ સારી રીતે કર્મ બંધન થી બંધાયેલો છે. હજી એવું એ નથી કરી શકતો
કે હવે મારે જન્મ મરણ કરવા નથી એટલે ઘર બાર અને ગામ છોડીને જંગલમાં વિયો જાય મૂકશું, એવું નથી કરી શકતો. જેની તે પરિસ્થિતિ એની બાહ્ય કર્મની પ્રારબ્ધની નસીબની એમને રહે છે અને અંદરમાં અભિપ્રાયનો ફેર થાય છે, વેદનાના કારણે અભિપ્રાયની ફેર બદલી થઈ. સર્વ સંસારી જીવોનો અભિપ્રાય સંસારને કરવાનો અને સંસારને ભોગવવાનો અનાદિથી છે, બધા સંસારી જીવોનો. પરિભ્રમણની વેદના આવી ત્યારે પહેલો વહેલો અભિપ્રાય પલટાણો કે કોઈ પણ ભોગે સંસાર ન જોઈએ અને મુક્ત થઈ જવું છે, બીજું કઈ ફેરફાર નથી થયો. ફેરફાર થયો એ અભિપ્રાયમાં ફેરફાર થયો, મોક્ષનો અભિપ્રાય થયો. સંસારનો અભિપ્રાય હતો તે મટીને મોક્ષનો અભિપ્રાય થઈ ગયો. હરીને ન જ જન્મવું એ ધરતા અભિપ્રાય સૂચક છે. પરિણામમાં એટલી તાકાત નથી આવી કે આજ ભવે ફરીને ન જન્મવા એવો વિતરાકતા પ્રગટી ગઈ છે, એવું પરિણામ નથી થયું. અભિપ્રાય પલટાઈ ગયો, સંસાર અને સંસાર ભાવનો બિલકુલ અભિપ્રાય નથી, પ્રસૂતિનો અભિપ્રાય થઈ ગયો, મોક્ષનો અભિપ્રાય થઈ ગયો અને પરિણામના અભિપ્રાયની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ છે. અભિપ્રાયને ઈરાદો પણ કહે છે આપણે ત્યાં છે. ન્યાયના ક્ષેત્રમાં ન્યાયાલયમાં પણ ન્યાયાધીશનો આ મુખ્ય દ્રષ્ટિકોણ હોય છે કે ઇન્ટેન્શન ઇઝ મેઇન ફોલ્ટ. એક માણસના હાથમાં લોહી વાળી છરી છે અને બાજુમાં એક માણસ લોહી લુહાણ હાલતમાં મૃત્યુ પામેલો છે. ખૂન થયું છે કે શું થયું છે એનું જજમેન્ટ લેવું હોય ત્યારે પહેલા ન્યાયાધીશ એ ગોતે કે જેના હાથમાં લોહી વાળી છરી છે એનો ઈરાદો શું હતો. ઇન્ટેન્શન ઇઝ ફોલ્ટ, દૂષિત છે એ અભિપ્રાય છે. કેમ કે ડાક્ટર હોય તો બચાવવા માટે એના હાથમાં લોહી વાળી છરી છે, અને એ માણસ સજ્જન હોય અને મરી ગયેલો માણસ ગુંડો હોય તો પોતાના બચાવવાના અભિપ્રાય માટે પણ એવું થઈ ગયું હોય એને છરી હાથમાં લીધી, હું મારવા આવ્યો તો એને છરી આડી ધરી રાખી, એ હુમલો કર્યો એને છરી આડી ધરી રાખી તો એને છાતીમાં છરી વાગી ગઈ, મરી ગયો, એના એના જોરથી મરી ગયો. અને છરી મારવાનું જોર ન કરવું પડ્યું, એના હુમલાના જોરથી જ મરી ગયું. તમે મારનાર ગુંડો હોય અને મારનાર સજ્જન હોય તો ઈરાદાપૂર્વક એને મારી નાખ્યો છે એ વાત નક્કી થઈ ગઈ, એના ઘરમાં લૂંટ કરવા આવ્યો, ચોરી કરવા આવ્યો, એના ઘરમાં ઘૂસી ગયેલો માણસ. ન્યાયના ક્ષેત્રમાં પણ અભિપ્રાયને સમજીને ન્યાય તોડવામાં આવે છે. એમ અહિયાં જે જીવનો અભિપ્રાય બદલાઈ ગયો, સંસારનો અભિપ્રાય મટી અને પરિભ્રમણની વેદનાને લીધે મોક્ષનો અભિપ્રાય થઈ ગયો, એ જીવ ખરો મુમુક્ષુ થયો. ત્યારથી તે ખરો મુમુક્ષુ થયો, એ પહેલા એ ખરો મુમુક્ષુ નથી. કેમ કે એ તેના પરિણામની કોઈ પરિસ્થિતિ ઠેકાણા મારી હોતી નથી, વ્યવસ્થિત થતી નથી, ન મતિ વ્યવસ્થિત થાય છે કે ન બીજા પરિણામોની ગતિ વ્યવસ્થિત થાય છે, બે અવ્યવસ્થિત જ રહે છે. આથી ઉન્નતિ ક્રમની વ્યવસ્થા ચાલુ થઈ. એટલે ગુરુદેવે સિદ્ધાંત આપ્યો કે પૂર્ણતાના લક્ષ્ય શરૂઆત તે જ મુમુક્ષુ ભૂમિકાની વાસ્તવિક શરૂઆત છે. પણ જ્યાં પૂર્ણતાનું લક્ષ્ય બંધાયું હોય ત્યાં વર્તમાન પરિસ્થિતિ સામે આવે છે કે મારે તો જન્મ મરણ થાય એવું કઈ નથી કરવું, પણ આખો પૂર્વ કર્મ ને હિસાબે આખી સાંસારિક પરિસ્થિતિ ઉભી છે, ઘર કુટુંબ આજીવિકા જીવવાની વિતરાક ભાવે રહેવાની વિતરાક ભાવે રહીને જીવવાની શક્તિ નથી જીવવાની. એટલે એને કેટલાક અપરાધ તો કરવા જ પડે, કેટલાક રાગદ્વેષ કર્યા વિના એનું જીવન ચાલે જ નહીં. અને હટ કરીને કરવા જાય તો આર્ધ ધ્યાનમાં જાય તો પણ પરિણામ બગડી જાય. એટલે કેટલીક નિરૂપાયતા છે એ પરિસ્થિતિ સમજાય છે, પણ દ્રઢતા ઘણી આવી છે. એટલે ઘણી આત્મા અંદરથી અવાજ કરે છે કે જે દ્રઢતા આવી છે એ પ્રમાણે પૂરેપૂરી દ્રઢતા પૂર્ણ ન થાય ત્યાં સુધી હવે પુરુષાર્થ કર્યા વિના રહેવું નથી, પરિસ્થિતિની સામે લડ્યા વિના રહેવું નથી, હવે હારવું નથી. એક કુદરતી વ્યવસ્થા જ એવી છે કે જ્યારે કોઈ પણ જીવ સંસારથી છૂટવા માટે ખરેખર તૈયાર થાય છે ને ત્યારે સંસાર કરવાના જે પરિણામો છે કર્મ બાંધ્યા હતા એ બધા સ્થિતિ શું કઈ સામે આવે. જેમ કોઈ સંસારથી ભાગવા માટે દોડવાનું શરૂ કરે તો બીજાને પકડીને પકડીને સંસારમાં ખેંચવા માટે, એટલે શું થાય મોટા ભાગે અત્યારના કાળમાં મોટા ભાગે શું થાય છે કે એક જણને જ્યાં ઉદાસીનતા આવે અને સાંસારિક પ્રવૃત્તિ ઓછી કરે અથવા ઓછા રસથી કરે કે આજુબાજુ વળા એને ચોંટે હું પણ હવે અત્યારથી આ બધું હજુ તો તમારી ઉંમર નાની છે એમ કે આપણે પણ કોઈ ગેરંટી આપી છે કે કાલ ને કાલ કઈ નહીં થાય નહીં, હા ઘડીક પછી કઈ નહીં થાય એની કોઈ ગેરંટી છે? ના બોલી કોઈ એમ કે પણ આ પહેલા બધી ઘરની ફરજ તો બજાવો પછી ધર્મની વાત કરો. બીજાને રોડાવીને કઈ ધર્મ થાય? આ તમારા કારણે અમારે રોવું પડે છે, આવું કઈ ધર્મ ભાગ્યો છે તમારો? આવું તમને શીખડાવે છે તમારે ગુરુ ને ધર્મ બે ને નિંદે, ગુરુ ની નિંદા કરે અને ધર્મ ની નિંદા કરે. અત્યારથી હું આ બધું માંગ્યું છું, પેલા તમારા કુટુંબની ફરજ બજાવો, સમાજની ફરજ બજાવો, મને માનવ માનવ વચ્ચેનો માનવીનો માનવીની ફરજ બજાવો. આત્મા 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 હું આત્મા આત્મા આવું તો કઈ હતું હશે? એ બધા ટાંટિયા ખેંચે અને સંસારમાં પાછો લઈ જવા માટે પગ ખેંચીને પછાડવાની મહેનત કરે.
આપણા
જ કરેલા છે એ આપણા જ કરેલા છે પાછા, એટલે એના ઉપર દોષ કરવા જેવો. પણ એ જે કરેલા છે ત્યાં તમે છૂટવાનો નિર્ધાર કરો, ત્યાં અંદર એની સ્થિતિ અપકર્ષણ થાય, તોકાઈ જાય અને તરત ઉદય માવા મને. કુદરત એમ કે છે જીવને કે જો ભાઈ તારે ખરેખર છૂટવું છે કે નહીં એની હવે પરીક્ષા છે. આવો ઉદય આવે ત્યારે હવે તારા પરિણામમાં શું કરશ, તો હારી જાશ કે જીતે છે. અનંતવાર હાર્યો છે, આવું થયું છે, અનંતવાર હાર્યો છે. એટલે એવા જ પરિસ્થિતિ ઊભી થાય કે જીવ વળી પાછો સત્સંગથી છૂટી જાય અને મુક્ત થવાના પ્રયત્નથી છૂટી જાય. લક્ષ બાંધેલાનું લક્ષ ફરી ગયું છે, લક્ષ છૂટી જાય.
પણ
છતાંય આવું બન્યું છે, આ જોખમ ખોરું આવું બન્યું છે અને બને છે. દર્શન છૂટે છે, લક્ષ ને ક્યાં વાત કરો, પુરુષાર્થ ને તો ખામી છે, પણ યોગ્યતા ની ઓવરઓલ જે છે એ યોગ્યતા ની ખામી. યોગ્યતા એટલે બળ તો ઓછું છે, વિચાર શક્તિ પણ ઓછી છે. બહુ ભાગ સારો એવો સત્સંગ ઉપાસે અને સારી એવી પરિપક્વતા આવી હોય, મેચ્યોર્ડ પરિસ્થિતિ એકદમ હોય તો લગભગ વાંધો નથી આવતો. પણ સત્સંગની ઉપાસના એવી ખાસ ન થઈ હોય ને લક્ષ બાંધ્યું હોય ત્યારે ચારે પડખા મજબૂત નથી હોતા, અને એ મજબૂતાઈ ચારે પડખેથી નથી આવી હોતી. આવી તો બી હોય છે, એક વખત તો આવી જાય, તો આવી જાય જોરમાં જોરમાં. એટલા માટે જ્ઞાનીઓએ દીર્ઘકાળ પર્યંત સત્સંગને ઉપાસવાની આજ્ઞા કરી છે. કેમ કે સત્સંગથી તારે પડખેથી જીવ તૈયાર થાય છે યોગ્યતા. ચારે પડખામાં શું હોય છે, દરેક જીવની પ્રારબ્ધની પરિસ્થિતિ એક સરખી નથી. કોઈ જીવને કેવો ઉદય આવે છે, કોઈ જીવને કેવો ઉદય આવે, કોઈ જીવને કેવો ઉદય આવે, એનો કોઈ હિસાબ કિતાબ નીકળેલું નથી. પણ જો જીવ ચારે પડખેથી તૈયાર થઈને દ્રઢતામાં આવ્યો હોય તો એની વિચાર શક્તિ એવી હોય કે ખોટા વિચારમાં જલ્દી ન આવે, ઉલટા વિચારમાં જલ્દી ન આવે. આમાં શું છે કે અનુભવની એટલી બધી તો હજી ભૂમિકા નથી. હજી જ્યાં પરિભ્રમણની જે વેદના આવી છે એમાં એટલો બધો અનુભવ થી ઘડાણો નથી. પણ કેટલાક જીવોને બહુ થોડા કાળમાં એવું થઈ ગયું હોય ને એટલી મેચ્યોરિટી નો આવી હોય. ચારે બાજુ થી પરિપક્વતા નથી આવી એમ કયો? પૂર્વ સંસ્કાર પણ ભાગ ભજવે અને વર્તમાન સ્થિતિ ને વર્તમાન યોગ્યતા પણ ભાગ ભજવે. હવે તો ગરીબ જીવ માટે એનું જજમેન્ટ લેવા માટે એના બધી પર્ટિક્યુલર્સ ને તપાસવી પડે. આ તો જનરલાઇઝ આપણે કરીએ છીએ, આ તો વ્યક્તિગત રીતે કોઈ એવો કેસ હોય ને ત્યારે એની બધી પર્ટિક્યુલર તપાસવી પડે. કાળલબ્ધિ નથી એમ નથી કેવું, પણ એ જાણવાનો વિષય છે, આધાર લેવાનો વિષય નથી. એનો એનો આધાર નહીં લેવો જોઈએ. નહીતર શું થાય કે જીવ પોતાની અયોગ્યતા ને ગૌણ કરે અને કાળ લબ્ધિ ને મુખ્ય કરી લે. એટલે આપણે તો અયોગ્યતા ને મુખ્ય કરવી છે, જે ક્ષતિ છે એને મુખ્ય કરવી છે, એવી ક્ષતિ નહીં રહેવી જોઈએ. એટલા માટે એ ક્ષતિ ને આપણે સમજવી જોઈએ, એટલે એવી ક્ષતિ ભૂલે ચૂકે પણ ઉત્પન્ન ન થાય કે રહી ન જાય. પણ અવલંબન અને આધાર ન લેવાય એટલી સાવચેતી રાખવાની, નહીતર ભૂલ ને ગૌણ કરવા જેવું થાય અને કાળલબ્ધિ ને મુખ્ય કરવા જેવું થાય, એ કરવા યોગ્ય નથી. કાળલબ્ધિ, પુરુષાર્થ, પૂર્વ કર્મ નો સદભાવ કે અભાવ, આ બધા જે એક કાર્યના કારણરૂપ ફેક્ટર્સ છે એને સમજવા એક વાત છે, અને ક્યારે કોને મુખ્ય ગૌણ કરવા તે બીજી વાત છે. અને કોના માટે ક્યારે મુખ્ય ગૌણ કરવા એ પણ ત્રીજી વાત છે. કોઈ વાત પોતાના માટે હોય તો બીજી વાત છે, કોઈ વાત બીજાના માટે હોય તો બીજી વાત છે. શું એમ ઘણી ઘણી બાબતો આની અંદર છે.
સંસાર
દુઃખરૂપ લાગ્યો છે, વેદના નો અનુભવ છે, અભિપ્રાય બદલાણો છે, દ્રઢતા આવી છે, આ બધું થયું છે. હવે કોઈ કોઈ ઉદય એવા આવે છે કે જેમાં પ્રતિબંધ તોડવાનો વારો આવે, અને જીવ પ્રતિબંધ ન તોડી શકે. પ્રતિબંધ તોડવાનો પ્રસંગ આવે અને જીવ પ્રતિબંધ ન તોડી શકે, હારી જાય તો જે અભિપ્રાય ને દ્રઢતા હોય તમે ગોથું ખાઈ જાય ત્યાં સુધી. ઉદયમાં પોતે ફસાઈ ગયો, ઉદય જોર કરી, ઉદય ભાવ એટલો જોર કરી ગયો કે પ્રતિબંધ ના તોડી શક્યો, ફરી જાય અભિપ્રાય, ફરી જાય લક્ષ, ફરી જાય અભિપ્રાય, ફરી જાય જોવાનું થઈ જાય. જીવે અનંત વાર ખાલી છે, પછાડો ખાતી છે, જરાક ઊંચે ચડે પછાડ ખાય, જરાક આગળ હાલે પછાડ ખાય. અનુભવ જ્ઞાન તો હજી એની પાસે એટલું નથી,
એટલો
એટલો અનુભવ કરીને આવ્યો, પણ એ અનુભવ ઉપર એને પેલા ઉપયોગ તો લઈ જવો પડશે ને, વિચારમાં શું છે ઉપયોગ કામ કરે છે, અનુભવ ઉપર એને ઉપયોગ લઈ જવો પડશે ને, એ બધું ભૂલી જાય છે એ વખતે. જયારે ઉંધેર માળે ચડે છે ને ત્યારે બધું ભૂલી જાય છે. એમ શું શું વિચાર્યું હતું, શું શું અનુભવ કર્યો હતો, બધું ભૂલી જાય છે, ક્યાંય નું ક્યાંય નીકળી જાય.
પણ ભાઈ યથાર્થપણે
અટકાવે પણ ખરે ને ન પણ અટકાવે, માટે ગફલત માં રહેવા જેવું નહી. જે મુમુક્ષુ જીવ મુમુક્ષુ ની ભૂમિકામાં જેટલો આગળ વધતો હોય તો પણ એને ગફલત માં રહેવા જેવું
નહીં.
શત્રુ ને કોઈ દિવસ નિર્બળ છે એવી કલ્પના કરવી નહીં. રોગ અને શત્રુ બે ની બાબત માં આ ગફલત ન કરવી, કા તો હજી થોડુંક છે ને એમ નહીં, પૂરી તૈયારી કરવી.
સમીક
દર્શન થી પડે છે, મુનિપણા થી પડે છે, અગિયારમી સુધી પડવાની જગ્યા છે. આ તો હું છે પરિણામમાં જયારે તોફાન આવે છે ત્યારે જીવ ખ્યાલ બેખ્યાલ થઈ જાય છે, એનો ખ્યાલ બધો બેખ્યાલ થઈ જાય. એક તો શું છે, એટલી બધી તાકાત એવી આવી નથી, જે સાધક દશામાં આત્માની શક્તિઓ પ્રગટ થઈને જે તાકાત આવે, મૂળભૂત પોતે પ્રગટ છે ને જે તાકાત આવે, એ તાકાત પણ મોક્ષ ભૂમિકામાં છે જ નહીં. નબળો છે અને નબળા ઉપર હુમલો આવ્યો છે. એટલે આવું અનંતવાર બીનું છે, એક બે વાર નથી બીનું. કૃપા ઉદય એક જગ્યા એમ લખે છે કે ગ્રંથિ ભેદ કરવા સુધી જીવ અનંત વાર આવીને પાછો પડ્યો છે. ગ્રંથિ ભેદ સમય દર્શન પામવાની તૈયારી થઈ ગઈ. આપણે જે પહેલી ભૂમિકા છે વેદનાની, પછી સમય દર્શન પામવાની ભૂમિકા સુધી આવી ગયો, પાછો પડ્યો છે અનંત વાર, પાછો પડ્યો છે એક બે વાર. અનુભવ ના અંતે કરેલી વાત છે એમ ના.
અનેક ભોગના અનુભવ નો એ ટોટલ છે. અનેક ભોગમાં અનેક પછાડો ખાધીનો એમને જાતિ સ્મરણમાં આવ્યો અને પછી એના નિચોડ માંથી આ વાત કાઢી છે. એમણે તું હારી જાવ તો રોતો રોતો એની પાસે જાજે, એ તમ છાનો રાખશે. હા, નહી તો બીજા રોવડાવશે તારે. એ વાત છે. એમને તો ઘણા ભાવોના પોતાના અનુભવોનો નિચોડ કાઢી નહીં. દર્શન થયા વિના કેટલાક પોતાના અસમાધાન મટવાને લીધે સમાધાન થવાથી શાંતિ થઈ અને પછી વિશ્વાસ આવ્યો ત્યાં સુધી ઓક્ષણના છે. ઓક્ષણનામાં તો ઘણા તો શું છે કે પોતાનું કાંઈ જ ન હોય અને બીજાના આધારે આધારે માનતો થયો હોય. ઘણા માને છે માટે હું પણ માનું, ઘણા બુદ્ધિશાળીઓ માને છે માટે હું પણ માનું. એમ બીજાની બુદ્ધિના આંખ ઉપર ચાલનારા પણ કેટલાક હોય છે. કેટલાક જીવો પોતાના અનુભવને અને પોતાના પરિણામને વિચારીને એને એમ લાગે છે કે મને મારી આવી મૂંઝવણનો ક્યાંય ઉકેલ આવ્યો નથી, આના જ્ઞાનથી મને મારી મૂંઝવણનો ઉકેલ આવ્યો છે, સમાધાનથી શાંતિ મને થઈ છે, એટલે એને વિશ્વાસ આવે છે. એ પણ હજી બહુ સપના છે. પહેલા એ તો વિચાર કર્યો જ નથી, બીજા એ થોડો વિચાર કર્યો છે પણ હજી ભોગ સંજ્ઞા નથી કે ભોગ સંજ્ઞાનું જોખમ શું છે કે આજે માનશે ને કાલે નહીં માને, આજે આ પાડશે અને કાલે ના પાડશે, આમ નથી. અને ભોગ સંજ્ઞા છે ત્યાં સુધી સ્વચ્છંદ મટ્યો નથી, મળતો નથી. ક્યારે સ્વચ્છંદ થઈ જાય, કેટલા પ્રમાણમાં થઈ જાય એ કહી ન શકાય. એવું નથી, ઓક સંજ્ઞા એ પણ કોઈ ભક્તિ તો કરે છે.
વિચાર પૂર્વક ની જે ઓક સંજ્ઞા તમે કહી
દીધી, હા હા, એમાં શું છે સ્વચ્છંદ બધાને થાય એવું નથી. કેટલાક ભક્તિ વાળીએ ઓળખાણ થવા યોગ્ય પોતાની યોગ્યતાને ન કેળવે તો અંતર પરિણતિના દર્શન થઈને ઓળખાય નહીં, ઓળખ સંજ્ઞા રહી જાય. અને યોગ સંજ્ઞા રહી જવી એ જોખમ છે. મૂંઝવણ થાય સારી વાત છે, મૂંઝવણ થવી જોઈએ. તો મૂંઝવણ થશે તો મૂંઝવણ છૂટવા માટે પ્રયત્ન થશે. મૂંઝવણ નહીં થાય તો બફોનમાં એલું જશે. આપણને શું વાંધો છે? આપણે તો ભક્તિ કરીએ છીએ, આપણે થોડી વિરોધ કરીએ છીએ, આપણે થોડી અભક્તિ કરીએ છીએ, આપણે તો ભક્તિ કરીએ છીએ, એમ થઈ જશે. એટલે મૂંઝવણ થાય તો સારી વાત છે. હા, નિકાલ માટે પોતે પરમ જિજ્ઞાસામાં રહેવું, ભાવનામાં રહેવું અને પોતાની યોગ્યતામાં આગળ વધવા માટેના પ્રયત્નશીલ રહેવું.
હા,
એ સ્વચ્છ છે. પછી જે અજ્ઞાની અવગણના કરે છે એ સ્વચ્છન છે. એ સ્વચ્છન જોઈએ અને એ ભક્તિમાં અભક્તિમાં આવી જશે. એટલે એ તો પછી આખી ગાડીને પાટો બદલાઈ ગયો. પણ ભક્તિ મારે ત્યાં સુધી વહી ગયો રે થોડું તો છૂટું પડી જાય પછી. હા, પેલા થોડું છૂટું છેટું પડે, પછી જાદુ છેટું પડે, એમ કરતા દૂર થઈ જાય.
બુદ્ધિ આવી હોય ભલે અપેક્ષા એ થોડી ઘણી પણ, તો ત્યાં પણ હજુ એને આગળ વધવા માટે હજુ આમ કઈક
પ્રશ્ન કે શું કરવું જોઈએ. ભોગ ભક્તિ જે છે એમાં બે પ્રકાર છે. એક તો નિષ્કામ ભક્તિ નો પ્રકાર છે અને એક સકામ ભક્તિ નો પ્રકાર છે. સકામ ભક્તિમાં શું થાય છે કે નાની પુરુષ આસપાસ પણ એક કેટલાક મનુષ્યોનું વર્તુળ હોય છે, એનું પોતાનું સર્કલ હોય છે ને, એમાં કેટલાક નજીક હોય છે કેટલાક નજીક નથી. નજીક હોય છે એની એ વર્તુળની અંદર એનું સ્થાન ગણાય છે, આ નજીક છે. એ સ્થાન ની ઈચ્છા એ પણ સકામતા છે. સંસારી પદાર્થોની વાંછા તો સકામતા છે જ, કે મને કોઈ પ્રતિકૂળતાઓ ન આવો અને આ ભક્તિના પ્રમાણ મને અનુકૂળતાઓ રહે, એ તો દ્રષ્ટિ મલિન થઈ ગઈ ચોખ્ખી. પણ એ લોભ કષાયનો પ્રકાર થયો અને સ્થાનમાં માન કષાયનો પ્રકાર થયો. આ બે પ્રકૃતિ વશ થયા વિના દાસાનો દાસ પણે અત્યંત વિનમ્ર થઈને કેવળ આત્મકલ્યાણના હેતુથી નિષ્કામ ભાવે ભક્તિ કરે, અથવા એ સત્પુરુષના સદગુણો જેટલા દેખાય અને એ સદગુણો પ્રત્યેના આકર્ષણ માત્ર થી નિષ્કામતા આવી હોય તો એને ગુણનો પ્રેમ લાગ્યો છે. તો જે જે મુમુક્ષુઓ માં એ ગુણ જોશે એના પ્રત્યે એને પ્રેમ વાત્સલ્ય આવશે અને નહીતર ગુણવાન પ્રત્યે પણ ઈર્ષા થશે. આને કેમ, આનું કેમ વધારે સ્થાન છે, મારું કેમ નથી. એટલે ચેતી ને ચાલવા જેવું ખરું, ટૂંકામાં વાત એ છે કે ચેતી ને ચાલવા જેવું ખરું. ત્યાં સુધી પૂર્ણતાનું લક્ષ્ય કેટલું પકડમાં રહેવું જોઈએ તો ક્યાંય ફસાય નહીં, કોઈ પર્યાયમાં ન ફસાય. નહીતર પર્યાય બુદ્ધિ મુમુક્ષુને હજી ગઈ નહીં હોવાથી કઈ પર્યાયમાં અહમ જોર કરી દેશે કેવું મુશ્કેલ. પર્યાય બુદ્ધિ ગયા પહેલા કઈ નથી, હજી પૂર્ણતાની અપેક્ષા એ મારી પાસે છે. આવ્યું શું હજી કઈ નથી, ક્યાં આગળ વધ્યો છું. અનંતમાં ભાગે જ દેખાય પોતાનો વિકાસ, પણ અનંતમાં ભાગે જ દેખાય વિકાસ થાય, પણ અનંતમાં ભાગે દેખાય. એટલે એટલે નિરૂપાયતા સામે ઘર્ષણ નો પ્રસંગ ઉભો થયો. લક્ષ્ય બાંધ્યું એને જે કઈ નિરૂપાયતાની પરિસ્થિતિ ઉભી છે એની સામે ઘર્ષણ નો પ્રસંગ ઉભો થયો. પણ જે આગળ વધે છે એના પરિણામ એવા હોય છે કે જે દ્રઢતા છે તે પૂર્ણ કરવી, જરૂર પૂર્ણ કરવી, આ રટણ છે. એનું આ રટણ છે, નિરંતર એ રટણ ચાલે. મારે પૂર્ણ થવું, મારે પૂર્ણ થવું, પૂર્ણ થવા સિવાય મારું કઈ બીજું લક્ષ્ય નથી. વર્તમાન સ્થિતિ ગૌણ, બધું ગૌણ, પૂર્ણ ન થાય ત્યાં સુધી બધું ગૌણ. રટણ ચાલે સતત. કેમ કોરે કરવું, એનાથી કેમ તરીને ચાલવું, એ રસ્તો ગોતે. અને કોરે કરતા ખસેડતા કાળ જાય એની નવી વેદના ઉભી થાય. પાછી અરે હમણાં મારું આયુષ જાય છે, આ બધું આડું આવે છે અને એક કોર ખસેડવા જતા મારો સમય ચાલ્યો જાય છે, અને સમય ચાલ્યો જાય છે એટલે મારું અમૂલ્ય જીવન ચાલ્યું જાય છે. એ મારે ન જવા દેવા જોઈએ, ન જવા દેવું જોઈએ. જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી એમ ધરતા છે. અભિપ્રાયમાં એમ નક્કી કર્યું કે જ્યાં સુધી મારી શક્તિ હું પ્રગટ ન કરું અને સહજ માત્રમાં ઉદયથી ભિન્ન પડી જવાય એવી મારી દશા ના આવે, ત્યાં સુધી એમ જ દ્રઢતા છે. મારી દ્રઢતામાં ફેરફાર મારે કરવાનો રહેતો નથી. ત્યારે તો પછી પણ જે કરવું કેમ, કરવું શું, આ વસ્તુ તો મંથનમાં ઉભી રહી છે. અને એમાં કોઈ વાર કોઈ મોક્ષું સાહસ પણ કરે છે. એ સાહસ એવું કરે છે કે તોડફોડ કરીને નીકળી જાય. પરિસ્થિતિમાં તોડફોડ કરીને પણ નીકળી જાય. એમ હૃદય એવું આવ્યો કે બોલ તું સત્પુરુષ ને છોડસ કે નથી છોડ, મિત્ર અમને છોડતો. આ બધું છોડતો, કઈ નહીં મળે અમારે, ફૂટપાથ ઉપર આવી જાય પડશે. અને ડરાવવા વાળા એ સમજે કે ત્રીજે દિવસે ઠેકાણે આવશે. આમાં શું છે, દરેક પોતાને માપે માપતા હોય છે કે ભાઈ બધા જરૂર ન પડે ત્યાં હતું તો બધા એમ કે અમે છે ને હવે તમારે હું માંધો છે, અમે છે ને તમારે હું માંધો, પણ જરૂર પડે ત્યારે કેટલાક ઉભા રહીએ એ બીજી વાત બને છે. અને પોતા પોતે ઉભા ઉભો ન રહે એવી વૃત્તિ વાળો હોય એ બધાને એમ જ જોવે કે કોઈ ન ઉભા રહે. પણ કેટલાક ભગવાન પરિણામ વાળા જીવો એવા હોય છે, મોક્ષ હોય મારે રસ્તો બદલવો નથી. ડરતા છે કેવી હોય કે મારે રસ્તો બદલવો, બધું મારે બધું પોસાશે, મારા રસ્તો બદલવો નહીં પોસાય. વિચરા પણ જેવો હોય છે, એવું પણ કોઈ કરે છે, કોઈ એડજસ્ટમેન્ટ કરે છે તો પણ ફેલ થાય છે, આવું બને છે.
બનવા
જોગ છે આપે. અભિપ્રાય નથી બદલતો, પ્રવૃત્તિમાં બાદ છોડ કરે, અભિપ્રાય નથી અભિપ્રાયને દ્રઢ કરતો જાય, અને વર્તમાન પ્રવૃત્તિમાં જેટલું ઓછું નુકસાન થાય એટલું બાદ છોડ કરે. ઓછું નુકસાન એટલે શું? અત્યારે તો સત્સંગ સાધન છે, પરિસ્થિતિ એવી હોય તો બીજું બધું ભાવ કરી એમાં નુકસાન થતું હોય, થોડો થોડો સત્સંગ જવા દેવો પડે, મોટું તોફાન થતું હોય થોડો જવા દેવો પડે, અને થોડો જવા દેતા સામે પણ થોડો માનછોડ થતી હોય તો વધારે નફો મેળવવા માટે થોડું નુકસાન સહન કરવું પડે. જેમ વધારે નફો મેળવવા માટે થોડું વ્યાજ ભરીને પણ માણસ પૈસા લઈએ છે, એમ તો એની અંદર અભિપ્રાય તો નફો કરવાનો છે, પણ વ્યાજનું નુકસાન છે એ માનછોડનો વિષય છે. એમ કોઈ વખત થોડી માનછોડ કરતા પછી વધારે લાભનું કારણ થતું હોય તો વર્તમાનમાં થોડું ઢીલું મૂકી દે, પણ અભિપ્રાયમાં ઢીલું ન મૂકે, પ્રવૃત્તિમાં દેવાશ મૂકી દે, અભિપ્રાયમાં ઢીલું ન મૂકે, એનું નામ એડજસ્ટમેન્ટ છે. કૃપાળુ દેવીએ કેટલા માટે આ વાત લીધી છે? કૃપાલ ગુરુ એક વચન એમ લખ્યું છે, કદાચ કોઈ રીતે તેમાંનું કઈ કરીએ એટલે એક વાર ઉડાડીઓ કરીને નીકળી જઈએ, તો દુકાન દુકાનના ઠેકાણે, કુટુંબ કુટુંબના ઠેકાણે અમે આ આવેલા, અમારે હવે આ સંસાર નથી જોતો, તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? એવો કોઈ સત્સંગ, એવા કોઈ જ્ઞાની પુરુષ, એવા કોઈ સત્પુરુષ, એવા કોઈ સદગુરુ નથી કે જેના ચરણમાં જઈને બેસીએ, અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને એ દશામાં બેસી અને તેનું પોષણ પામ્યા, એવું તો કઈ દેખાતું નથી. એટલે ઉરમાંથી ચૂરમાં નથી પડવું પાછો, એટલે એમાં પોતે વિવેક કરે છે સાધકજી વાયા કે મારી સાધના આગળ વધવાની પરિસ્થિતિ ની મારે તારવણી કરવી અને મારો પ્રસાદ ચાલુ રહે એ રીતે હું બધી મારી વ્યવસ્થા વિચારું. પણ પોતાની દ્રઢતા છે એમને મરીએ છે, અને એ દ્રઢતા એમને મરીએ છે એ કહેવા માટે એમણે નીચેની ત્રણ લીટી લખી છે, ગમે તેમ થઈ જાઓ, ફરીને જન્મ મરણ નથી કરવા, એ બાબતની જે મારી દ્રઢતા છે એ અભિપ્રાયમાં કઈ ફેર નથી. એટલે આ પોતે તો જન એ વાત સ્પષ્ટ કરે છે કે જે જીવો આગળ વધે છે એ દ્રઢતા ન છૂટે એ આગળ વધે છે, તેની દ્રઢતા છૂટી જાય છે પાછા પડે છે, એટલો સિદ્ધાંત અહીંથી નીકળે છે. અને દ્રઢતા કેટલી મજબૂત હોય છે એના માટે એમણે આ ત્રણ નીતિ લખી છે, કેમ કે આ પાયાનો વિષય છે. પાયો આટલો મજબૂત હોય એને પ્રાયો પાછા પડવાની પરિસ્થિતિ નથી. પાયો કાચો હોય ત્યાં સંભવિત નુકસાન છે. એમ જેવું
દાખલા
તરીકે
કોઈ બહુ મુશ્કેલીમાં આવે માટે જાય છે.
આધાર ખોટો છે. પછી સંયોગો ગૌણ કરી શકે છે. જેને કોઈ પણ ભોગે આત્મકલ્યાણ કરવું છે સંયોગ પ્રતિકૂળ સંયોગોમાં પણ અટકશે નહીં, અનુકૂળ સંયોગોમાં પણ અટકશે નહીં. બંને ગૌણ કરીને આગળ જવાનું. ભાવના બળવાન ચીજ છે. અંતરની ભાવના હોવી જોઈએ, એ બહુ બળવાન ચીજ છે. એક ન્યાય જેમ ભાવના કોમળ છે એમ એક ન્યાય ભાવના બળવાન પણ છે. પાણીના દ્રષ્ટાંત, પાણી છે એ પ્રવાહી હોવાથી નરમ છે, પણ પાણીમાં બળ એટલું છે કે પથ્થરના પથ્થરની શિલાઓ તોડીને એની રેતી કરી નાખે છે. નદીમાં રેતી છે, બધા પથ્થરોની જ રેતી છે. જે પથ્થરો પાણીને આડા આવ્યા એનો એને ભૂકો કરી નાખ્યા, અને પાણી એ રેતી ઉપરથી હંમેશા વહે છે. એવું જ ભાવના નથી. ભાવના ગમે એને તોડી નાખે, એવી બળવાન ચીજ છે. અંતરની ખરી ભાવના જોઈએ.